તારીખ 23/1/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 5. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
ગ્રંથના પ્રારંભમાં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપનું વર્ણન કર્યું. પંડિતજીએ પવિત્ર પદને પ્રાપ્ત છે, જેમનું જીવન મંગળી છે, જેમનું દર્શન પૂજન આદિ મંગળિક છે, એવા પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ કહ્યું. સામાન્ય રીતે તમામ જૈન સંપ્રદાયમાં આ પંચ પરમેષ્ઠીના નામ સ્મરણની પદ્ધતિ છે, રૂઢિ છે, એમાં કોઈ વિવાદ નથી. અનાદિ નમસ્કાર મંત્ર છે અને કોઈ પણ વિવાદ વિના બધા જૈનો એ નમસ્કાર મંત્રને ભણે છે, એનું ઉચ્ચારણ કરે છે, એનું સ્મરણ કરે છે. વિશેષ સમજ્યા પછી વિશેષ વિકલ્પમાં નહીં જતા એમનું સ્વરૂપ જ્ઞાનમાં બરાબર ભાષે તો એ ભાષણમાં સંક્ષિપ્તપણે સંક્ષિપ્તમાં જ એ પાંચે પરમેષ્ઠીઓની વિતરાગતા અને આત્મશાંતિ જ્ઞાન ગોચર થાય છે. તેથી તેમના સ્મરણ કાળે કે તેમના વંદન પૂજન કાળે મુખ્યપણે તેમની વિતરાગતા, સ્વસંવેદન, આત્મશાંતિ અને એમની જે અંતર્મુખતા છે એ જ્ઞાનમાં લેવી, એ જ્ઞાનમાં લઈને એમના પ્રત્યેના બહુમાનને, પૂજ્ય ભાવને આવિર્ભાવ કરવો અને એ દ્વારા પોતાના એવા જ સ્વભાવને પણ આવિર્ભાવ કરવો. આવશે પ્રયોજન, આગળ આવશે શા માટે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ એ લેશે આગળ જે પંડિતજી પોતે લેશે. એ વાત બહુ સારું પ્રકરણ છે, એનું કારણ કે એ તો સામાન્ય રીતે કોઈ પણ ગ્રંથકાર ગ્રંથરચના કરે કે કોઈ પણ લેખક લેખ લખે કે કોઈ પણ વક્તા પોતાનું વક્તવ્ય આપે ત્યારે એનો પ્રારંભ જેટલો સબળ હોય એટલો રજૂ કરે. કેમ કે એક માનસિક મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. જે સામા ઉપર પહેલી છાપ પડે એ જાતી નથી. એટલે સારામાં સારું હોય એ વાત પહેલી કરે, ઊંચામાં ઊંચી વાત હોય એ પહેલી કરે. ઓરમેજી પણ એક વિચિક્ષણ અને અસાધારણ સૂક્ષ્મ ધારક અને જ્ઞાની પુરુષ હતા. એમને પોતાના મહાન ગ્રંથની રચના કરવાનો સંકલ્પ કર્યો ત્યારે ઘણું લખવા માંગતા હતા, એ તો કુદરતી કોઈ વ્યવસ્થા ન બેઠે, પણ ગ્રંથનો પ્રારંભ તો અતિ સુંદર કર્યો છે, ખૂબ સરસ કરેલો છે. એ પ્રમાણે અરહંતાદિકનું સ્વરૂપ છે તે વિતરાગ વિજ્ઞાનમય છે. શું કહે છે? પાંચેનો આદિકમાં પાંચે લઈ લેવા, તે અરહંતાદિકનું જે સ્વરૂપ છે તે પાંચે વિતરાગ સ્વરૂપે છે, એટલે એમની વિતરાગતા લક્ષમાં લેવી અને એ વડે જ અરહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. શા માટે એની સ્તુતિ કરીએ છીએ? એમની મહાનતાનું શું કારણ છે? કે એમની નિર્દોષતા છે, એમની પવિત્રતા છે, વિતરાગતા છે, એ એમના પૂજ્યત્વનું કારણ છે અથવા સ્તુતિ કરવા યોગ્યનું કારણ છે, એટલા માટે એ વાત લેવામાં આવે છે. કે જ્યાં જ્યાં વિતરાગતા છે કોઈ પણ અંશે હોય, જ્યાં જ્યાં વિતરાગતા છે તે ત્યાં ત્યાં તે પૂજ્ય છે. વિતરાગતા સર્વત્ર પૂજ્ય છે. લૌકિકમાં તો એક લૌકિક બુદ્ધિમાં પણ આ સૂત્ર છે કે રાજા સ્વદેશે પૂજ્યતે, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. આ સંસ્કૃતમાં લોકોનો એ લૌકિક માન્ય મતમાં પણ આ સૂત્ર છે કે રાજા તો એના દેશમાં પૂજાય, કેમ કે એની પ્રજાનું એ પાલન કરે છે માટે, પણ વિદ્વાન તો દેશ વિદેશ ગમે ત્યાં જાય, વિદ્વાન છે એમ જોવે એટલે પૂજા. અને આ તો પંચપરમેશ્વર તો સર્વોત્કૃષ્ટ પદ છે, જગતમાં એથી ઊંચું કોઈ પદ નથી, માટે એમનું પૂજ્યત્વ છે. અને કોઈ પણ અંશે જ્યાં જ્યાં વિતરાગતા હોય, જ્યાં જ્યાં સમ્યક જ્ઞાન હોય, જ્યાં જ્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય, ત્યાં ત્યાં તે પૂજ્ય છે. કેમ કે તે ધર્મ છે, ધર્મ પણ પૂજ્ય છે અને ધર્મી પણ પૂજ્ય છે, કેમ કે ધર્મી તો ધર્મના ધણી છે એટલે એ પણ પૂજ્ય છે. ત્યાં પછી તો મુમુક્ષુની શરૂઆત કરી છે અને આ ધ્યેય પહોંચ્યા, પંચ પરમેશ્વર તો એને ધ્યેયને પહોંચેલા છે એટલે એ પૂજ્ય છે. એટલા માટે રત્નત્રયની પૂજા કરવામાં આવે છે. આપણે દશલક્ષ્મી પર્વમાં રત્નત્રયની સમુચય પૂજા કરીએ છીએ, સમ્યક દર્શનની પણ પૂજા કરીએ છીએ, સમ્યક જ્ઞાનની પણ પૂજા કરીએ છીએ, સમ્યક જ્ઞાનના નિમિત્ત એવા શાસ્ત્રોની પણ પૂજા કરીએ છીએ. જ્ઞાન પૂજા એને કહીએ છીએ, શાસ્ત્ર પૂજા કહેવાને બદલે જ્ઞાન પૂજા એને કહેવામાં આવે છે. જ્ઞાન પંચમી આવે છે કે નહીં? જેઠ સુદ પાંચમી જ્ઞાન પંચમી અને સમ્યક ચારિત્રની પણ પૂજા કરવામાં આવે છે. એ વડે જ એટલે વિતરાગતા અને પવિત્રતાને કારણે જ તે સ્તુતિ કરવા યોગ્ય મહાન થયા છે. વિજ્ઞાનમય છે, વિજ્ઞાનમય છે એટલે જ્ઞાનમય છે, વિતરાગ વિજ્ઞાનમય છે. રાગ દ્વેષના નિમિત્ત જ્ઞાનમય નથી, વિતરાગ મિથ્યા જ્ઞાન છે, એ રાગ દ્વેષનું નિમિત્ત થાય છે. દેવોને અને નારકીઓને ત્રીજું જ્ઞાન હોય છે, મિથ્યા દ્રષ્ટિ દેવો અને નારકીઓને પણ અવધિ જ્ઞાન હોય છે. મતિશ્રુત તો બધાને છે પણ ત્રીજું અવધિ જ્ઞાન એમને હોય છે, તો એ અવધિ જ્ઞાન વિશેષ રાગ દ્વેષમાં નિમિત્ત પડે છે. જ્યારે વિતરાગ વિજ્ઞાન છે, વિતરાગની જ્ઞાન છે, એ વિતરાગતામાં નિમિત્ત પડે છે, પવિત્ર થવામાં દોષનો અભાવ કરવામાં એ નિમિત્ત પડે છે. એવા એ વિતરાગ વિજ્ઞાનમય છે. કારણ જીવ તત્વથી તો સર્વ જીવો સમાન છે. આમ તો જીવ તત્વથી લઈએ તો તમામ આત્માઓ જગતમાં સમાન છે, પરંતુ રાગાદી વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે. ઠીક, ભલે સ્વરૂપે કરીને બધા આત્મા સમાન છે અથવા સ્વરૂપે કરીને બધા આત્માઓ અનંત ચતુષ્ટય મંડિત છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ આદિ બધામાં ભરેલા છે, તો પણ એ કાર્ય અપેક્ષાએ, વર્તમાન યોગ્યતા અને પરિણમન અપેક્ષાએ જે જે આત્માઓ વિકાર ભાવે પરિણમે છે, મલિન ભાવે પરિણમે છે, એટલે કે પોતાના પવિત્ર સ્વભાવથી જ વિરુદ્ધ ભાવે પરિણમે છે, અને તેથી એને વિકાર અને જ્ઞાનની હીનતા એવા બે દોષ લીધા, એક ચારિત્રનો અને એક જ્ઞાનનો. એવી હીનપણું પ્રાપ્ત થતા તે નિંદા યોગ્ય થાય છે, એવા જીવોની શાસ્ત્રમાં નિંદા કરવામાં આવી છે. તે નિંદા યોગ્ય થાય છે તથા રાગાદિકની હીનતા વડે, જ્ઞાનની વિશેષતા વડે, રાગાદિકની હીનતા અને જ્ઞાનની વિશેષતા વડે. ઓલા પણ વિકારની વિશેષતા અને જ્ઞાનની હીનતા હતી, હવે રાગાદિકની હીનતા, કષાયની હીનતા અને જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે. જે નિંદાનો પડખું છે એથી વિરુદ્ધ છે, એ પ્રતિપક્ષમાં છે, એ સ્તુતિનું કારણ છે, પ્રશંસાનું કારણ છે, અનુમોદનાનું કારણ છે. હવે અરંત સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી તેઓ સંપૂર્ણ વિતરાગ વિજ્ઞાનમય સંભવે છે. બે પદ છે, અરંત પરમાત્મા અને શુદ્ધ પરમાત્મા, એ બંનેને તો સંપૂર્ણ રાગાદિકનો નાશ થયો છે, પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે, એટલે એમને બંને સંપૂર્ણપણું છે, બંને ગુણોનું. બાકી તો બધા ગુણો પણ સંપૂર્ણ છે. અરંત દશામાં અનુજીવી ગુણો પૂર્ણ થયા છે અને સિદ્ધ દશામાં સર્વગુણો સંપૂર્ણ શુદ્ધ થયા છે, તેથી તેઓ તો સંપૂર્ણ વિતરાગ વિજ્ઞાનમય સંભવે છે. તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એક દેશ, એક દેશ એટલે અમુક ભાગે, એનું નામ એક દેશ, રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એક દેશ વિતરાગ વિજ્ઞાન ભાવ સંભવે છે, એટલે એને અંશે સંભવે છે, પણ જાત બંનેની એક છે. માટે એ અરહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન જાણવા માટે પાંચે પરમેષ્ટી પદ છે, એ સ્તુતિ કરવા યોગ્ય છે, એ મહાન છે, પૂજનીય છે, એમ એમની મહાનતા, એમની પવિત્રતા અને વિતરાગતાને લીધે નિર્વધ્ય છે, કોઈ વિવાદ કરવા યોગ્ય એમાં વિષય રહેતો નથી. તેમાં પણ એમ સમજવું કે એ અરહંતાદિક પદમાં મુખ્યપણે તો શ્રી તીર્થંકરનો તથા ગૌણપણે સર્વ કેવલ્યનો અધિકાર છે. જે અરહંત છે એમાં મુખ્યપણે તીર્થંકર દેવ છે, ગૌણપણે બધા જ કેવલ્યો એમાં આવી જાય છે. કેમ કે તીર્થંકર દેવની વિશેષતા એટલા માટે છે કે એમના નિમિત્તે જગતના અનેક અનેક જીવો, લાખો જીવોને ધર્મલાભ થાય છે, માટે એમની વિશેષતા છે અને મુખ્યતા છે. આ પદનું પ્રાકૃત ભાષામાં અરહંત તથા સંસ્કૃત ભાષામાં અરહત એવું નામ જાણવું જે ચોખવટ કરી છે. આ પદનું પ્રાકૃત ભાષામાં એટલે માગધી ભાષામાં અરહંત એવો શબ્દ જાણવો અને સંસ્કૃત ભાષામાં અરહત એવો શબ્દ જાણવો, પોતે ચોખવટ કરી છે. ભાષાના વ્યાકરણના જાણકાર છે, સંસ્કૃતના પ્રાકૃતના ભાષાના પોતે જાણકાર છે, બહુ ઓછા વિદ્વાન છે, એટલે એમણે ગોમત સાર જેવા કર્ણાનું યુગના મહાન શાસ્ત્રની જે ટીકા છે એ સંસ્કૃતમાં લખી છે. મૂળ ટીકા એમણે સંસ્કૃતમાં લખેલી છે, આખી ટીકા જ પોતે સંસ્કૃતમાં લખેલી છે, એટલું સંસ્કૃત ઉપર એમનું પ્રભુત્વ હતું અને એમનું ભાષા જ્ઞાન એટલું વિશાળ હતું કે એમના જમાનામાં એમને જેવું ઇતિહાસ જોયો આપણા મહાવીર ભગવાન પછીના આચાર્યો મુનિઓનો, તો એમને એમ લાગ્યું કે જ્યારે દુકાળ પડ્યો 500 વર્ષે 12 વર્ષનો, ત્યારે આપણા મહાન આચાર્યો તો દક્ષિણમાં ચાલ્યા ગયા છે, મુનિઓ બધા ઉત્તર હિન્દુસ્તાનમાં રહેવા એવી પરિસ્થિતિ નહોતી, એટલે ત્યાં ગ્રંથ રચના ઘણી છે ને ત્યાં ઘણા ગ્રંથો પડ્યા છે, તો એમણે માણસ મોકલ્યા છે એ ગ્રંથોની પ્રાપ્તિ માટે, એ સાધર્મી ભાઈઓને મોકલ્યા છે એ ગ્રંથો મેળવવા માટે, પ્રાપ્તિ કરવા માટે, કેમ કે તે બીજું સાધન નહોતું, માણસ જાય જે સાધન મળે એમાં જાય, ગાડામાં જાય જે કાંઈ સાધન મળે એમાં જાય, ઘોડા ઉપર જાય, ઊંટ ઉપર જાય, એવી રીતે માણસ મુસાફરી કરતા હતા, એમને મોકલેલા છે એ વખતે. અને એ દક્ષિણી ભાષામાં લખાયેલા ગ્રંથો પોતે ઉકેલ્યા છે, એકુલ ભાષા ઉપર એમનો પ્રભુત્વ હતો, કે દક્ષિણની તામિલ અને કન્નડ ભાષામાં ઘણા ગ્રંથો છે. આજે પણ એ બંને પ્રાંતમાં, તામિલનાડુમાં અને કર્ણાટકની અંદર, હજારો શાસ્ત્રો નાના નાના ગામમાં પણ રહેલા છે. કેટલાક ઘરમાં અત્યારે ગરીબ હોય એ વખતે સંપન્ન હશે, પણ અત્યારે સામાન્ય આર્થિક સ્થિતિવાળા ગરીબ માણસોના ઘરમાં સેંકડો તાડપત્ર ઉપરના શાસ્ત્રો પડેલા છે નાના નાના ગામડામાં. એ શાસ્ત્રો મેળવવાનો આપણે તીર્થ સુરક્ષા ટ્રસ્ટમાં પ્રયત્ન કરેલો, ઠીક ઠીક શાસ્ત્રો 2000 શાસ્ત્રો આપણને મળ્યા છે ત્યાંથી. ખબર નથી અત્યારે કામ ચાલુ હોય તો કોણ કરે છે, કોણ કરવા જેવું છે એ તો કોઈ સંસ્થાએ કામ ઉપાડી લેવા જેવું છે. અને એક સાચી સંપત્તિ એ છે, જૈન ધર્મની સાચી સંપત્તિ એ છે, એ ખરેખર ઝવેરાત છે, અથવા એ સાચા હીરાની ખાણો છે ખરેખર, તો જેમાંથી ખૂટે નહીં એવી ખાણો છે બધી, એ તો કરવા જેવું છે. અને અમે તીર્થ સુરક્ષા ટ્રસ્ટમાં એ કામ ઉપાડેલું, ઘણા વર્ષે કામ કર્યું હતું. બહુ શાસ્ત્રો છે, ઘણા શાસ્ત્રો છે બધા. દક્ષિણમાં જ રહ્યા છે દાદા એ વખતે તો. આ પદની પ્રાકૃત ભાષામાં અરિયંત તથા સંસ્કૃત ભાષામાં અર્હત એવું નામ જાણવું, વળી 14મા ગુણસ્થાનના અનંતર સમયથી માંડી સિદ્ધ નામ જાણવું, અને વળી 14મા ગુણસ્થાનના અનંતર એટલે અંતર પીડ્યા વગરના પહેલા સમયથી જે કાંઈ એમનો દશા છે એ દશાને યોગ્ય એમનું સિદ્ધ નામ એવું જાણવું, અને તે બંને ભાષામાં એક સરખો શબ્દ છે, સિદ્ધ શબ્દમાં કાંઈ ફેરફાર નથી. અરિયંતમાં અરહંત અને અરહત એમ બે છે, અને આપણે ગુજરાતીમાં અરિહંત કહીએ છીએ, અરિનામ શત્રુ અને હંત નામ હણ્યા, જેને હણ્યા છે તેને. વળી જેને આચાર્ય પદ પ્રાપ્ત થયું હોય તે સંઘમાં રહો વા એકાકી આત્મ ધ્યાન કરો વા એકલ વિહારી હો વા આચાર્યોમાં પણ પ્રધાનતાને પામી ગણધર પદના ધારક હો, એ સર્વનું નામ આચાર્ય કહેવામાં આવે છે. ગણધર દેવ વગર કીધે આચાર્ય જ છે, આચાર્ય છે નહી, આચાર્ય શિરોમણી છે, ગણધર દેવ છે એ આચાર્ય શિરોમણી છે. અને જે કોઈ આચાર્ય હોય તે સંઘમાં બિરાજમાન હોય કે એકાકી રહેતા હોય જ્ઞાન ધ્યાનમાં, ગમે ત્યાં હોય બધા આચાર્યો છે, અને એ સર્વ આચાર્યોમાં ગણધર દેવ છે એ પ્રધાન આચાર્ય છે. જેમ કેવળીમાં તીર્થંકર દેવની મુખ્યતા છે એમ આચાર્યોમાં ગણધર દેવની મુખ્યતા છે. આ વાત ગણધર દેવે કહી છે એટલે ફૂલ એન્ડ ફાઇનલ, પછી એની પાછળ કઈ વિવાદ કરવાની કે તર્ક વિતર્ક કરવાની જરૂર નથી. ન સમજાય તો સમજવાનો પ્રયાસ કરવો, પણ વિરુદ્ધ તર્ક કરવાની જરૂર નથી. આમાં લીધું છે ને સમંત ભદ્ર આચાર્ય રત્નકરણ શ્રાવકાચારમાં 28મી ગાથા, સમ્યક દ્રષ્ટિ માટે. કે સમ્યક દ્રષ્ટિ ચાંડાલ હોય તો પણ તે પૂજ્ય છે, ગણધર દેવ તેને દેવ કહે છે. ગણધર દેવ નું નામ શું કરવા લીધું? સમંત ભદ્ર તો પોતે આચાર્ય છે, તો કે મારા ગુરુ જે છે ગણધર દેવ ગુરુ કે છે. ને એ જેને એમ કે છે કે દેવ છે, પછી કોઈ અહીંયા અપીલ કરવાની જરૂર નથી. એ સર્વનું નામ આચાર્ય કહેવામાં આવે છે. વળી પઠન પાઠન તો અન્ય મુનિ પણ કરે છે, અથવા બધા મુનિ પઠન પાઠન કરતા હોય છે, પરંતુ જેને આચાર્ય દ્વારા ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું હોય તે આત્મ ધ્યાનાદિ કાર્ય કરવા છતાં પણ ઉપાધ્યાય નામ જ પામે છે. શું આચાર્ય દ્વારા, આચાર્ય મહારાજ દ્વારા એને ઉપાધ્યાયની પદવી આપવામાં આવે છે. એમની તથારૂપ વિશિષ્ટતા જોઈને એમને તે પદવીના ધારક ગણવામાં આવે છે. પછી પઠન પાઠન કરાવતા હોય કે જ્ઞાન ધ્યાનમાં હોય, પણ એને ઉપાધ્યાય જ કહેવામાં આવે છે. હા, અનાદિથી છે, અનાદિથી પંચ પરમેષ્ટિ થતા એવા છે. અને આ અનાદિ મૂળ નમસ્કાર મંત્ર છે, એમાં ક્યાંય ફેરફાર નથી. કોઈ કાળે પહેલા નમો સિદ્ધાણમ નહોતું, પહેલા નમો વૃંતાણમ, પછી જ નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયણ, આ જ પ્રમાણે ચાલ્યો આવે છે. શું તથા જે પદવી ધારક નથી તે સર્વ મુને સાધુ સંજ્ઞાના ધારક જાણવા, અને આ બે પદવી સિવાયના બધા સાધુઓને વિતરાગી સાધુ, નિર્ગ્રંથ સાધુ કહેવામાં આવે છે. અહીં એવો કોઈ નિયમ નથી કે પંચાચાર વડે જ આચાર્ય પદ હોય છે, પઠન પાઠન આદિ વડે ઉપાધ્યાય પદ હોય છે, તથા મૂળગુણના સાધન વડે સાધુ પદ હોય છે. કારણ કે એ ક્રિયાઓ તો સર્વ મુનિજનોને સાધારણ રૂપ છે, પરંતુ શબ્દ નહીંથી તેનો અક્ષરાર્થ એવો કરવામાં આવે છે, પણ સમભૂગુણ નહીંથી પદવીની અપેક્ષાએ જે આચાર્યાદિક નામ જાણવા, જેમ શબ્દ નહીંથી જે ગમન કરે તેને ગાય કહે છે, પરંતુ ગમન તો મનુષ્યાદિક પણ કરે છે, એટલે સમવિરુદ્ધ નહીંથી પર્યાય અપેક્ષા એ નામ છે, તે જ પ્રમાણે અહીં પણ સમજવું. શું એનું કારણ શું છે? કે એવા નામ તો અન્ય સંપ્રદાયોમાં પણ હોઈ શકે છે, બાવાને પણ સાધુ કહે. શું અને પોતાના મતમાં દીક્ષા લઈએ એને પણ આ સ્વામિનારાયણમાં પણ સાધુ કહે. શું તો એમ કે એવી રીતે નામ આપે, આચાર્ય એવું નામ આપે. એટલે આ સ્વામિનારાયણમાં આચાર્ય છે ને, તેજેન્દ્ર પ્રસાદ આચાર્ય કહેવાય છે. હા, પ્રોફેસરને આચાર્ય કહે. નિશાળની અંદર હેડમાસ્ટરનું ગુજરાતી પણ આચાર્ય થાય છે. નામ એ નામ છે, અહીંયા તો પદવીના ધારક હોય, જે પદવી વર્ણવી, પોતે જે પદવી વર્ણવી, જે એમના ગુણ વર્ણવા, એ ગુણથી એમને આચાર્ય ઉપાધ્યાય સાધુ ગણવા જોઈએ. સમભિરૂઢથી એટલે રૂઢિગતપણે ક્યાંય કહેવાતું હોય અહીંયા લેવું નહીં, એમ કહેવું છે. ફરીથી અહીં એવો કોઈ નિયમ નથી કે પંચાચાર વડે જ આચાર્ય પદ હોય છે. શું પાંચ આચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર, વિર્યાચાર, ચારિત્રાચાર, એ બધા પંચાચાર પાડે એવું કઈ છે નહીં, તો બાહ્ય આચાર થયા એમ કે છે. શું અને પછી તો પોતપોતાની રીતે સૌ પાળવા માંડે. અત્યારે સંપ્રદાય જુદા પડતા ગયા, ફાટા પડતા ગયા, તો એમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ એમ કહે શું કે અમારા આચાર્ય છે, અમારા ઉપાધ્યાય છે, અમારા સાધુ છે, કેમ કે આવા આવા આચાર પાળે છે, જ્ઞાનાચાર આમ પાળે છે, દર્શનાચાર આમ પાળે છે, ચારિત્રના આવા આચાર પાળે છે, તપ આવા કરે છે, એવી રીતે નથી. અંદરમાં ભાવલિંગ છે, આમ તો મૂળમાં એ છે. બારમાં દ્રવિલિંગ થી ન માની લેવું એમ કે છે, તેમ રૂઢિગત પણ ન માની લેવું શું, પણ તથારો ગુણ હોય એવી વિતરાગતા હોય તો સ્વરૂપ પરિણવું. એટલા માટે તો સ્વરૂપ પરિણવું કે આવા સ્વરૂપના ધારક હોય શું, અને એ તે પદવીના ધારક હોય એને જે તે રીતે છે એ રીતે સ્વરૂપે સમજીને માનવા, ઓળખીને માનવા. તથા મૂળ ગુણમાં સાધન વડે સાધુપદ હોય છે, કારણ કે એ ક્રિયા તો સર્વ મુનિજનોને સાધારણ છે, એ તો બધા મુનિ દ્રવ્યલિંગીને પણ સાધારણ છે, માટે એમ કાંઈ માનવામાં આવે નહીં. એને નીચે ફૂટનોટ આપી છે સંસ્કૃતમાં, હું આચાર્ય સાધુ ઉપાધ્યાય સાધુ સ્થિત ત્રિધાગતિ એમ કરીને આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ ત્રણેય પ્રકારના ઉત્તમ મુનિજનો પોતપોતાના વિશેષ વિશેષ પદો ઉપર આરૂઢ છે, અર્થાત વિશેષ વિશેષ પદોના ભેદથી તેઓ ના ત્રણ ભેદ છે. બાકી તો બધું સ્પષ્ટ કરે છે. બાકી તો આ લાઠી સંહિતાનો સર્ગ ચોથો શ્લોક 160 થી 166 અને નીચે એક શ્લોક 197 એનો અનુવાદ છે. શું લાઠી સંહિતામાંથી આ આધાર લીધો છે, કેમ કે પોતે સંક્ષેપમાં વાત કરી છે ને, એટલે ફૂટનોટ કરીને ચોખવટ કરી છે અનુવાદકે. અનુવાદક સ્વામચનમ થાલાલ શાહજી છે, એ વખતે એણે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે આ બધું કાર્ય કરતા હતા. એ વખતે તો પછી કે ત્રણ પદવીના ધારક છે એમની વિશેષતાને લઈને. બાકી તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન વર્ણી અને પ્રત્યાખ્યાન વર્ણી એ ત્રણેય પ્રકારના કષાયોનો અભાવ હોવાથી અને પરિગ્રહ માત્રનો ત્યાગ કરીને એ ત્રણેય મોક્ષ પ્રાપ્તિ અર્થે મુનિ થયેલા છે. શું કામથી મુનિ થયા છે? બીજાને ઉપદેશ દેવા માટે મુનિ નથી થયા, સમાજનું સંચાલન કરવા માટે મુનિ નથી થયા, પ્રચાર પ્રસાર માટે મુનિ નથી થયા, ઠીક મોક્ષ પ્રાપ્તિ માટે મુનિ થયા છે. મોક્ષ પ્રાપ્તિ અર્થે મુનિ થયા છે, તેથી ત્રણેયનો હેતુ એક છે. ત્રણેયનો માંથી કોઈનો હેતુ જુદો નથી, ત્રણેયનો હેતુ એક છે. બાહ્ય વ્રતાચરણ રૂપ ક્રિયા તથા નિર્ગ્રંથ અવસ્થા એ ત્રણેયની સમાન છે. 28 મૂળ ગુણો બહારના આચરણના સમાન છે, અંદરમાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની વિતરાગતા પણ સમાન છે. સ્થૂળપણે સૂક્ષ્મપણે તો અસંખ્ય ભેદ છે, તારતમ અપેક્ષા પણ ગુણસ્થાન સરખા છે ત્રણેયના. 12 પ્રકારનું તપસ્ચરણ, 5 મહાવ્રત, 13 પ્રકારનું ચારિત્ર સમતાભાવ, 28 મૂળ ગુણ, 84 લાખ ઉત્તર ગુણ અને સંયમ એ ત્રણેયના સમાન હોય છે. એ બધા કાયદા એમને સરખા લાગવું પડે, કોઈને ઓછા વત્તા લાગવું પડે નહીં કે ભાઈ આચાર્યને વધારે છે અને સાધુને ઓછા છે, એવું નથી. શું 84 લાખ ઉત્તર ગુણ છે, એનો આવશે હિસાબ કિતાબ, ક્યાંક આવશે. 84 લાખ કેવી રીતે થાય છે, આટલા આના આટલા આના આટલા આના આટલા આના આટલાને ગુણ્યા આટલા થતા એ 84 લાખ થાય છે એમ કરીને આવશે. ઉત્તર ગુણમાં ક્યાંક થાય તો એનો પ્રાયશ્ચિત લઈ લે, એમાં અતિચાર થઈ શકે છે. મૂળ ગુણને છોડવાની વાત હોય તો મૂળ ગુણમાં ભૂલ પડે તો એ ગુણ સ્થાન છૂટી જાય છે, ગુણ સ્થાન ન રહે. ઉત્તર ગુણની અંદર ક્યાંય પણ દોષ લાગે, અતિચાર થાય તો પછી પ્રાયશ્ચિતને ગ્રહણ કરે છે. ચોરાશી લાખ ઉત્તર ગુણો ત્રણેયને સમાન છે એટલે બધા ગુણધારક કહેવાય છે. શું ત્રણેય ત્રણેયના ગુણધારક કહેવાય છે, આમ ત્રણેય પદવી એક અપેક્ષાએ સરખી ગણવામાં આવી છે. 22 પરિષ ઉત્સર્ગ સહનતા આહારચર્યા વિધિ સ્થાન અને આસન વગેરે એ ત્રણેયના સમાન છે. ઠીક, 22 પરિષ ઉપસર્ગ સહનતા આહારચર્યાની વિધિ સ્થાન અને આસન વગેરે એ ત્રણેયના સમાન છે. સ્થાન ને આસન પણ સમાન લીધા જોઈએ માતી સંહિતામાં. નહી, જરાય નહી, સૌથી વધારે સુખી મુનિ છે. એગંત સુઈ મુનિ વિતરાગે આખા જગતમાં સૌથી સુખી હોય તો મુનિ છે. આત્મિક સુખ, સુખ નામનો ગુણ છે, શક્તિ છે, એ વધારે માં વધારે વિકાસ પામ્યો હોય તો એ મુનિ દશામાં પામ્યો છે. માટે દુઃખી જરાય નથી, દુઃખી તો જરાય નથી, પણ સર્વથી વધારે સુખી છે. આમ લેવું, મુનિને દુઃખના સ્વરૂપે જોવા એ જોનારની ભૂલ છે અથવા વિપરીતતા છે. આમ છે, વિજય પામે એ સુખી હોય કે દુઃખી હોય. 22 પરિષ એટલે 22 પ્રકારના પરિષો ઉપર જય મેળવનારા છે, ઉપસર્ગ ઉપર જય મેળવનારા છે. એમ છે, અમૃત અમૃત કેવું અમૃત પીએ છે કે 12માં કોઈ પરિષો ઉપસર્ગ પ્રતિકૂળતા અનુકૂળતા ઉપર એમના પરિણામ ચોંટતા નથી, પરિણામ લાગતા નથી. અરે, લગાડવા ધારે તો લગાડી શકતા નથી. આમ છે, કૃપાળુદેવ લખે ને, અમે લખી શકતા નથી, લખવા ધારીએ તો લખી શકતા નથી. અથવા જરા નજીક નજીક આવો, લખવા ધારીએ તો લખી શકતા નથી, મન અમારું ચોંટાડવા માંગીએ તો ચોંટાડી શકતા નથી. એમ કે છે, વેપારમાં મન ચોંટાડવા માંગીએ તો ચોંટતું નથી અમારું મન. એમ કે છે, આ તો ગ્રસ્તમાં આ સ્થિતિ થઈ છે. મુનિ દશાની તો વાત જ આખી જુદી છે. 22 પરિષો ઉત્સર્ગ સંહિતા આહારચર્યા વિધિ સ્થાન ને આસન એ સમાન છે. અંતર બાહ્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય અને મોક્ષ માર્ગ પણ એ ત્રણેયના સમાન છે. એ બધું પણ એમનું સમાન છે. જ્ઞાતા ધ્યાન ધ્યેય, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય તથા દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ ચાર પ્રકારની ચતુર્વિધ સમ્યક આરાધના, ચાર પ્રકારની ચતુર્વિધ સમ્યક આરાધનાઓનું આરાધન તથા ક્રોધાદિ કષાયોનો જય કરવો. શું આવ્યું? જય કરવો. એમ આવ્યું, હારી જવાનું ન આવ્યું. પણ એ ત્રણેયને સમાન છે, એમાં ક્યાંય ઓછા વધતા પણ આચાર્ય ઉપાધ્યાય સાધુ ન હતું. એટલે એમ કે એમની શક્તિ સમાન છે, એમની યોગ્યતા અને પવિત્રતા છે, એક જ ગુણસ્થાન હોવાથી સમાન છે. કેટલી એક વિશેષતાને લઈને એ પદવી આપી છે એ બાદ કરતા બાકી બધું સમાન છે, ઘણું બધું સમાન છે. એમ કે છે, વધારે શું કહીએ, ટૂંકમાં એટલું જ કે એ ત્રણેય પ્રકારના મુનિજનો ઉપર પ્રમાણે સર્વ પ્રકારથી સમાન છે. ભેદ માત્ર એટલો જ છે, હવે તફાવત છે એ બતાવે છે કે પોતપોતાના પદ અનુસાર જે કાંઈ વિશેષતા છે તે જ માત્ર અહીંયા ભેદપણે તફાવતપણે રહી જાય છે, બાકી બધું સમાન છે. શું ક્યાંય ફેર પડતો નથી અથવા ઓછું નથી હોતું. તે સિવાય બાકીની સર્વક્રિયાવા પ્રકારો એ ત્રણેયના સમાન છે એ વાત ન્યાયથી સિદ્ધ છે. આ ચાર ઉપાધ્યાય અને સાધુ એ મુનિત્રયી મહાપુરુષોમાં સર્વથી શ્રેષ્ઠ છે, એવી મહાન પુરુષો કહેવાય છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ, પંચમ ગુણ સ્થાન વર્તી ધર્માત્માઓ, શ્રાવકો એમની મહાનતાને સ્વીકારે છે અને એમની પૂજા ભક્તિ સ્તુતિ વંદના આદિ કરે છે, નવધા ભક્તિ કરે છે. શું? સમ્યક દ્રષ્ટિ પણ એની નવધા ભક્તિ કરે છે. એ સર્વથી શ્રેષ્ઠ છે. જોકે તેમના મૂળ ગુણો વા ઉત્તર ગુણો સામાન્ય ગુણોની અપેક્ષાએ સમાન છે, તો પણ તેમના કાર્યની અપેક્ષાએ તર્તમૃત રૂપે ત્રણેયમાં પરસ્પર ભેદ છે. એટલે એ સ્થૂળપણે, સામાન્યપણે કહો કે સ્થૂળપણે સરખા છે, સૂક્ષ્મપણે વિચારવામાં આવે તો એના ઘણા ભેદ છે અથવા એમાં તફાવત હોય છે. એ તો પ્રત્યેક ગુણ સ્થાનમાં છે. ચોથા ગુણ સ્થાનમાં રહેલા જીવોના અસંખ્ય ભેદ, પાંચમા ગુણ સ્થાનમાં રહેલા ગુણોના તર્તમ્યતાએ અસંખ્ય ભેદ, પણ સાતમું તો ખાલી પાડધી સેકન્ડ હોય છે તો એમાં પણ અસંખ્ય ભેદ, આઠમું નવમું દસમું એ બધાના કાળ ઘણા ઓછા છે તો પણ એ બધામાં તારતમ્ય ભેદે અસંખ્ય ભેદ છે. એવમ મુનિત્રયી ખ્યાતા મહતો મહતા મહતામપિ તદ વિશુદ્ધિ વિશેષો અસ્તિ ક્રમાતરત તમાત્મકઃ. એટલે છેલ્લા શબ્દો કહ્યા છે કે તેમની મુનિત્રયી સર્વશ્રેષ્ઠ છે અને તેમના મહાનમાં મહાન છે. તેમની જે વિશુદ્ધિ હોય છે તે ક્રમથી એમ લેવું છે. એ કાર્યની અપેક્ષા એ તરતમ રૂપે એમાં ત્રણેયમાં પરસ્પર ભેદ હોય છે અથવા વિશેષતા હોય છે. તારતમ્યનો ખ્યાલ આવ્યો? તારતમ્ય શું કહેવાય છે? રસની તીવ્રતા અને મંદતા પરિણમનની અંદર એને તારતમ્ય ભેદ કહે છે. દરેક ગુણનો જે રસ છે એ રસની અંદર તારતમ્ય ભેદ હોય છે. ગુસ્સો તો ગુસ્સો કહેવાય, મનમાં ક્રોધના પરિણામ થાય એને પણ ક્રોધ કહેવાય, અને એ તીવ્ર થતા જેમ તેમ કોઈને કહેવા માંડે એ પણ ક્રોધ કહેવાય, અને એ વધીને આગળ જઈને મારવા માંડે તો પણ એને ક્રોધ જ કહેવાય, અને કોઈનું ખૂન કરી નાખે તો પણ એને ક્રોધ જ કહેવાય. પણ એ બધા ક્રોધ કાંઈ સરખા નથી. તારતમ ભેદે બધામાં તફાવત છે, એમ એનો રસમાં ફેર છે. ભાવાર્થ એ છે એનો કે ત્રણેયના કાર્ય અલગ અલગ હોવાથી તેમના પદ પણ અલગ અલગ છે. અર્થાત આચાર્યને આદેશ અને ઉપદેશ દેવાનો અધિકાર છે, ઉપાધ્યાયને માત્ર ઉપદેશ દેવાનો જ અધિકાર છે, એ આદેશ નથી આપતા પણ માત્ર ઉપદેશ કરે છે, જ્યારે આચાર્ય તો આદેશ આપે છે. જેમ કે કોઈ મુનિને પ્રાયશ્ચિત લેવું હોય તો તે આચાર્ય પાસે જાય, શું એમ એમનો આદેશ આપવાનો અધિકાર છે પ્રાયશ્ચિત વગેરે, તથા અન્ય સાધુજનોને ન આદેશ દેવાનો કે ન ઉપદેશ દેવાનો અધિકાર છે મુખ્યપણે. બાકી તો કોઈ ધર્મલોભી જીવો આવે ને સામાન્ય મુનિ હોય તો પણ એ ઉપદેશ આપે છે, એ તો સમ્યક દ્રષ્ટિગ્રસ્તો પણ આપે છે, પણ એનો અધિકાર એ ગણવામાં આવતો નથી. એ પ્રમાણે ત્રણેયમાં પરસ્પર પોતપોતાના કાર્ય વા પદની અપેક્ષાએ તરતમ રૂપે વિશેષતા છે, એટલી વિશેષતા સમજવી અને એટલું સામાન્ય પણ સમજવું. શું? શું કહ્યું? કે ક્રિયાઓ તો સર્વમુનિજનોને સાધારણ રૂપ છે, પછી ત્યાંથી આપણે ફૂટનોટ લીધી, પરંતુ શબ્દ નહીથી તેનો અક્ષરાર્થ એવો કરવામાં આવે છે. શું? શબ્દ નહીથી એટલે કે દરેકના શબ્દ જુદા છે, એક આચાર્ય, એક ઉપાધ્યાય અને એક સાધુ, ઘણી સમાનતા હોવાથી શબ્દથી એને જુદા પાડવામાં આવ્યા છે એમ કે છે. સમૂહ વિરુદ્ધ નહીં તો જુદા પાડતા નથી, ત્રણેય સાધુમાં લઈ લઈએ છીએ. સમૂહ વિરુદ્ધ છે એ સંગ્રહ નહીંનો ભેદ છે. રૂઢિગતપણે એને સાધુ કહેવામાં આવે છે અને સરખા ગણવામાં આવે છે. રૂઢિગતપણે શબ્દથી જુદા પાડવામાં આવે છે અને તારતમ્ય ભેદે પણ એ જુદા સમજવા. પણ સમરૂપ સમ અભિરૂઢ નહીં થી એના ઉપરથી આ રૂઢિ શબ્દ આવ્યો છે. સમ અભિરૂઢ એ શાસ્ત્રીય શબ્દ છે. પછી એના ઉપરથી આપણે રૂઢિગત પણ કહીએ છીએ. એ નહીં થી પદવીની અપેક્ષાએ જે આચાર્ય આદિક નામ જાણવા, એ સમ અભિરૂઢ નહીં થી એને આચાર્ય આદિક નામ જાણવા અને એ રૂઢિ અનાદિથી ચાલી આવે છે. જેમ શબ્દ નહીંથી જે ગમન કરે તેને ગાય કહીએ છીએ, પરંતુ ગમન તો મનુષ્યાદિક પણ કરે છે. શું એમ શબ્દ નહીંથી તો ગમે એને ગમે તે નામ આપી દેવામાં આવે છે. શું ને બધા એ રીતે ગમન કરનારા ગણાય છે, પણ મુખ્યપણે તો ગાયને જ ગમન કરનારો પ્રાણી કરીને એનું નામ પાડવામાં આવ્યું છે. એટલે સમવિરુદ્ધ નહીંથી પર્યાય અપેક્ષા એ નામ છે. એ જે નામ છે ત્રણેયના એ પર્યાય અપેક્ષાએ એ નામ છે. તે જ પ્રમાણે અહીં પણ જાણવું. અહીં સિદ્ધ ભગવાનની અપેક્ષાએ અરહંતને નમસ્કાર કર્યા અને અહીંયા સિદ્ધ ભગવાનની પહેલા અપેક્ષાની પણ પહેલા અરહંતને નમસ્કાર કર્યા તેનું શું કારણ, એવો કોઈને સંદેહ ઉપજે તેનું સમાધાન જો. આ એક માર્મિક વિષય હોવાથી પંડિતજીએ ખોલ્યો છે અને આ વાત શ્રીમદજીએ પણ 223 નંબરના પત્રાંકમાં ખોલ્યો છે. એમણે ત્યાં સત્પુરુષને સત્પુરુષની ભક્તિ વંદન નમસ્કાર શા માટે કરવા અથવા સર્વ પ્રકારે તે ભક્તિ કરવા યોગ્ય શા માટે છે એ વાત ખોલવા માટે એમણે એ વાત લીધી છે. અને ત્યાં પંચ પરમેશ્વરની વાત લીધી છે કે અનાદિ નમસ્કાર મંત્રમાં સિદ્ધ પદ મહાન હોવા છતાં અને અરહંત પદ એની નીચેનું પદ હોવા છતાં શા માટે એને અગ્રતા ક્રમ આપવામાં આવ્યો છે, એને પહેલા શા માટે નમસ્કાર કરવામાં આવ્યા છે, કે એની અંદર એક મર્મ રહેલો છે. અને એ મર્મ એ છે કે તે પ્રત્યક્ષ લાભના લાભ થવામાં ઉપકારી થાય છે. જ્યારે જે પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ જેનો લાભ મળતો હોય, જેનાથી ઉપકાર થતો હોય, તે વિશેષ પ્રકારે એનો પૂજ્યપણું એને પૂજ્યતામાં એને આગળ લેવામાં આવે છે. અને એટલા માટે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર, એ વાત એમણે આત્મસિદ્ધિમાં પણ લીધી છે. એ મર્મ છે એનો. અને એ પ્રત્યક્ષનો વિષય વિશેષપણે સમજવા જેવો છે. આપણે તો ઘણી વાર એની ચર્ચા સ્વાધ્યાયમાં કરીએ છીએ કે પ્રત્યક્ષથી જે લાભ થાય છે એ લાભ પરોક્ષથી સંભવિત નથી. કેમ કે શાસ્ત્ર છે એ વાંચતા વાંચતા કાંઈ ભૂલ થાય, ન સમજાય તો શાસ્ત્ર કાંઈ સમજાવી ન શકે કે તારી ભૂલ અહીંયા થઈ છે. વાંચતા વાંચતા શાસ્ત્રને ખબર નથી કે વાંચનારે શું ભૂલ કરી છે. જ્યારે પ્રત્યક્ષ યોગ હોય એમાં સામાન્ય ખ્યાલ આવી જાય છે કે હું કહું છું એમની પણ આ બીજું કાંઈક સમજે છે આમાં, અથવા પોતે ન સમજેને મૂંઝાય તો પ્રત્યક્ષ યોગમાં પૂછી શકે છે. શાસ્ત્રને પૂછવાથી શાસ્ત્ર જવાબ દેશે નહીં. બહુ મોટો ફેર છે એની અંદર. શ્રેષ્ઠ સિદ્ધ પદ, સર્વશ્રેષ્ઠ એવું સિદ્ધ પદ, તે પહેલા અરહંતને નમસ્કાર કરવાનું કારણ છે. નમસ્કાર કરીએ છીએ એ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાએ કરીએ છીએ. શું કીધું, ક્યાંથી ક્યાંથી વાતને વિચારવી છે? તું સામેથી વિચારશ. શું તું સામેથી વિચાર કરશ કે સિદ્ધ પદ ઊંચું છે, અરંતર નીચું છે, પણ તારું પ્રયોજન ક્યાં? તારું પ્રયોજન સિદ્ધ પદમાં કે અરંત પદમાં? કે પ્રત્યક્ષ અરંત છે, તારું પ્રયોજન ની સિદ્ધિ અરંત થી થશે, સિદ્ધથી ન થાય નિમિત્તની અપેક્ષાએ. એ જ રીતે કૃપાળુદેવે જે સત્પુરુષની વાત વિશેષ લીધી છે એનું કારણ એ છે કે વર્તમાન કાળમાં ઉચ્ચ પદવીના ધારક તીર્થંકર કેવળિયો અને પંચપરમેષ્ટી પદના આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ અત્યારે તો વિદ્યમાન જ નથી. તેરમો ગુણ સ્થાન તો વિચ્છેદ ગયું છે આ કાળમાં. છઠ્ઠું સાતમું ગુણ સ્થાન વિચ્છેદ ન ગયું હોવા છતાં પરિસ્થિતિ એવી જ છે, એનો અભાવ છે એટલે પરિસ્થિતિ એવી જ છે. વિચ્છેદ ગયા બરાબર ની વિચ્છેદવત પરિસ્થિતિ છે. ત્યારે હવે તારું પ્રયોજન ક્યાંથી સિદ્ધ થશે? કે સત્પુરુષથી સિદ્ધ થશે. તો તારે એ નથી વિચારવાનું કે તેરમા ગુણ સ્થાન વાળાની ભક્તિની જેમ કેમ ભક્તિ કરાય, ગુરુની ભક્તિની જેમ આપની ભક્તિ કેમ કરાય. ભાઈ, તારે તો તારું પ્રયોજન સિદ્ધ થતું હોય તો પરમેશ્વરથી સિદ્ધ થાય કે નિર્ગ્રંથ ગુરુથી સિદ્ધ થાય કે સત્પુરુષથી સિદ્ધ થાય, તારું પ્રયોજન તો સરખું જ સિદ્ધ થાય છે. માટે તારે તારા પ્રયોજનથી વિચારવાનું છે. એની એની પદવીથી તારે તારે એની પદવીનો તારે વિચાર કરવાની જરૂર નથી. એના એના નિમિત્તત્વ છે. તે ત્રણેય સજીવન મૂર્તિ હોવાથી એમાં તારું કલ્યાણ થવાનું નિમિત્તત્વ છે એ એક સરખું છે. નિમિત્તત્વ ઓછું વધતું નથી. હા, ગુરુપદે નથી છતાં ગુરુદેવ એને કહેવાય. હું પરમેશ્વર પદે નથી છતાં એને એમને પરમેશ્વર બુદ્ધિએ એમને પૂજાય, પરમેશ્વર વત એમનો આદર સત્કાર કરાય. કેમ? શ્રીમદજી તો ગ્રસ્ત હતા છતાં પરમ કૃપાળુ દેવ કહેતા એમને. ગુરુ નહોતા કહેતા પણ દેવ કહેતા હતા. આપણે તો ગુરુદેવને ગુરુદેવ જ કહીએ છીએ પણ એને તો કૃપાળુ દેવ કહેવાતા. અને અમે તો બધાએ નહીં વાંચ્યા હોય, કોઈ કોઈ વાંચ્યા હશે જેમણે એમના મુમુક્ષુઓના પત્રો એમના પ્રત્યે લખાયેલા છે. જે મુમુક્ષુએ પત્રો લખ્યા છે એ તો બધા એમને સર્વજ્ઞના બધા જ વિશેષણોથી સંબોધિન કરીને પૂજ્યતા એમને એટલી દર્શાવીને પછી પત્રનો પ્રારંભ કરતા. તો એ સર્વજ્ઞ ભગવાનના કેવળીના વિશેષણ પણ એક પારિગ્રાફ જેટલા લખે, થોડા ઘણા ન લખે, એક પારિગ્રાફ જેટલા લખે. અમારા પરમમાં પરમ ઉપકારી આપ છો. ને પછી એમ લખે કે આપનો સત્સંગ અમને દુર્લભ થઈ પડ્યો છે, આપનો સત્સંગ અમને ક્યારે મળશે ને ભક્તિનો યોગ ક્યારે અમને પ્રત્યક્ષ મળશે, એટલું લખવાની અમને કૃપા કરજો. કોકે પ્રશ્નોત્તર કોકે કોકે કર્યા છે પણ બહુ ઓછા એ કર્યા છે. બાકી બધાએ સમાગમ અને ભક્તિની માગણી કરી છે, એ પ્રાર્થના કરી છે. વિશેષપણે એ જ પ્રાર્થના કરી છે. બહુ વિચિક્ષણ છે, બહુ વિચિક્ષણ છે. કે નમસ્કાર આપણે કરીએ છીએ તો એ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષા એ કરીએ છીએ, એમનું માપ કાઢવા માટે આપણે વંદન નથી કરતા. કેવડી હોય તો સાષ્ટાક વંદન કરવા, અને મુનિરાજ હોય તો એને ખમાસણા લઈને કરવા, અને સમ્યક દ્રષ્ટિ હોય તો ખાલી જે જે કરી લેવું હાથ જોડીને, એમ નથી. પોતાના પ્રયોજનની અપેક્ષા એ નમસ્કાર કરવામાં આવે છે. એટલે ઓલું ગણિત ખોટું છે, અંધેરા વાળે ચડાવવાનું એ ગણિત છે. વચ્ચે ચાલ્યું હતું આપણે ત્યાં પણ કે ભાઈ તો ઊંચા ગુણ સ્થાન છે, બધાની હરખું ન હોય ને જોખી જોખવું જોઈએ, જોખવું જોઈએ, આમાં આટલું આમાં આટલું, એ નથી. એ વાત બરાબર નથી. હા, જોયું એમને ક્યાં કોઈ શીખડાવા ગયું હતું? ક્લાસમાં નહોતા બેઠા, વિદ્વાનો પણ ભણ્યા નહોતા, પણ અંતરથી કેવો અવાજ નીકળ્યો? એમના આત્મામાંથી નીકળેલી વાત છે. કેમકે ઉપકાર થયો ને, ઓલા તો જે બધા ચાંચાળા છે ઉપકાર નથી થયો એટલે છે. શું કે હું કે આટલી ભક્તિ કેમ કરું, અરણ જેટલી ભક્તિ કેમ કરું, નિગ્રંથ સાધુ જેટલી ભક્તિ કેમ કરું? કેમકે ઉપકાર નથી થયો. ઉપકાર થયો છે એમ કે છે કે અનંત તીર્થંકરોથી પણ મારા માટે તો અધિક છે. ગુરુદેવ મારા માટે અનંત તીર્થંકરોથી અધિક છે, એવી ભક્તિ નીકળી છે. તે યથાર્થ છે, તે યથાર્થ છે. હા, એ વગર જીવનો અહમ છૂટે એવું નથી. એકવાર જે અભિમાનના ઘોડે ચડ્યો છે એ હાવ નીચે ઉતરી જાય પછી પરમેશ્વર પદમાં આરૂઢ થઈ શકે. પાછો તેને ત્રણ લોકનો નાથ બનાવવાનો છે, પણ પેલા ખોટી જગ્યાએ બેઠો છે, ત્યાંથી તો ઉઠે તો એ જે અહમ ભાવ એને વર્તે છે વર્તમાન કષાય જનિત અને કર્મ જનિત અવસ્થાનો, એને ઉતરી જાય પછી એને પરમેશ્વર પદમાં બિરાજમાન થવાનો અધિકાર મળે, યોગ્યતા આવે ત્યાં સુધી આવે નહીં. એટલે એક વાર તો અધમા અધમ અધિકો પતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. એક વખત એ જગ્યાએ આવે મુમુક્ષુ એક વાર એટલી જગ્યાએ આવ્યા વિના એને ખરેખર યોગ્યતાની પ્રાપ્તિ નથી, ને યોગ્યતાની પ્રાપ્તિ નથી ત્યાં સુધી પોતાના અનંત ઐશ્વર્યનો સ્વીકાર કરવાની કોઈ યોગ્યતા ક્ષમતા કે અધિકારી પણ આવતો નથી. શું કહે છે કે નમસ્કાર કરીએ છીએ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષા એ કરીએ છીએ. હવે અરંત થી ઉપદેશાદિક નું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે. શું સિદ્ધ પદ કરતા પણ અરંત પદ થી ઉપદેશાદિક નું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે, માટે તેમને પહેલા નમસ્કાર કર્યા છે. માટે જે પ્રત્યક્ષ મળે એને વિશેષપણે પ્રત્યક્ષની ભક્તિ વિશેષપણે કરવામાં આવે છે. જ્ઞાનીઓમાં સત્પુરુષોમાં પણ જેનો પ્રત્યક્ષ યોગ મળે અથવા જેનો ઉપકાર થાય એની વિશેષ ભક્તિ આવે છે. ગુરુદેવ સમીસાર અને કુંદકુંદાચાર્યનું નામ વિશેષ લેતા, પેલા કૈલાસચંદજીને ગડબડ થઈ ગઈ. બીજા આચાર્યો ઘણા છે, બીજા આગમો પણ ઘણા છે, પણ કોણે ના પાડે, એ બધા સરખા પૂજ્ય છે, પણ વિશેષતા અહીંયા આવ્યા વગર રહીએ નહીં. એથી એની હિંતા કરવામાં આવે છે, એવો ક્યાંય અર્થઘટન ન કરવો જોઈએ. એ અન્યાય છે, એ ન્યાય નથી, એ અન્યાય છે. માટે તેમને પહેલા નમસ્કાર કર્યા છે. એ પ્રમાણે અહંતાદિકના સ્વરૂપનું ચિંતન કર્યું, કારણ કે સ્વરૂપ ચિંતન કરવાથી વિશેષ કાર્ય સિદ્ધિ થાય છે. આ જીવના પરિણામ બહાર જાય છે તો બાહ્ય આલંબનમાં પણ પંચ પરમેષ્ટિને રાખવા જોઈએ. ઉપયોગ અંદર જાય ત્યારે આત્માનું અવલંબન છે, પણ આત્મામાં ન રહે ને અનિવાર્યપણે બહાર જાય તો એમાં બહાર ક્યાં જાય છે એનો વિવેક કરવો જોઈએ. તો ત્યાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદવીના ધારક હોય એનું સ્મરણ અને આલંબન લેવું જોઈએ. એટલે એ પ્રમાણે તેનું ચિંતન કર્યું, તે ચિંતન કરવાથી વિશેષ કાર્ય સિદ્ધિ થાય છે. વળી એ અરંતાદિકને પંચ પરમેષ્ટિ પદ પણ કહીએ છીએ, કારણ કે જે સર્વોત્કૃષ્ટ ઇષ્ટ હોય તેનું નામ પરમ ઇષ્ટ છે. પરમેષ્ટ એટલે પરમ ઇષ્ટની સંધિ પરમેષ્ટ છે. સર્વથી ઉત્કૃષ્ટ હોય, સર્વ નામ પરમ, પરમ નામ સર્વ, ઉત્કૃષ્ટ નામ ઇષ્ટ છે. પાંચ જે પરમેષ્ટ પરમ ઇષ્ટ તેના સમાહાર સમુદાયનું નામ પંચ પરમેષ્ટી જાણવું પરમ તિષ્ઠતી પરમેષ્ટી, આ પ્રમાણે એનો વ્યુત્પત્તિ અર્થ થાય છે. એટલે પાંચે ઉત્કૃષ્ટ પદ છે અને પાંચે પરમેષ્ટી પદનું ચિંતન સ્મરણ અને બહુમાન કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. વિશેષ
જય શ્રી દિગંબર જય નારાયણ જય હો જય હો.